એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનુસાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર શ્રોતાઓ, આપનું સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એમ કહી શકાય કે બહુ લાંબા, ઊંડા અને થોડા જટિલ ઇતિહાસની સફરમાં સાથે નીકળવાના છીએ.
હા, આજે વાત કરવી છે યહૂદી ઇતિહાસની,
અને આ માટે આપણી પાસે આધાર છે ઇતિહાસકાર ડેવિડ એન માયર્સના કામનો, ખાસ કરીને એમના બે પુસ્તકો જુએશ હિસ્ટ્રી અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન અને બીજું જુએશ હિસ્ટ્રી જેમાં ક્રિએટિવ એડેપ્ટેશનની વાત છે, એના સારાંશ પરથી આપણે ચર્ચા કરીશું.
અને આ વિષય જો આજે પણ એટલો જ પ્રસ્તુત છે, કારણ કે યહૂદી ઇતિહાસ ખાલી એક સમુદાયની કહાણી નથી.
બરાબર.
એમાંથી આપણને ઘણું સમજવા મળે છે, જેમ કે કોઈ સમુદાયની ઓળખ કેટલી જટિલ હોઈ શકે, હજારો વર્ષો સુધી જુદા જુદા સ્થળોએ રહેવાનો અનુભવ એટલે કે ડાયસ્પોરા એ શું હોય છે, ઇતિહાસ અને લોકોની યાદો સ્મૃતિ એની વચ્ચે શું સંબંધ છે, અને સૌથી અગત્યનું, બદલાતા સમયમાં કોઈ સમુદાય કઈ રીતે ટકી રહે છે, પોતાની જાતને બદલે છે.
હા, આ તો બહુ મોટા પ્રશ્નો છે અને માનવ અનુભવ સાથે જોડાયેલા છે.
બિલકુલ.
તો જેમના વિચારોના આધારે આપણે આ ચર્ચા કરવાના છીએ એ ડેવિડ એન માયર્સ, એમના વિશે થોડું જાણી લઈએ.
ચોક્કસ. ડેવિડ માયર્સ અમેરિકાની ખૂબ જાણીતી યુનિવર્સિટી UCLA, ત્યાં યહૂદી ઇતિહાસના પ્રોફેસર છે, ઘણા માનવંતા વિદ્વાન છે. એમનું મુખ્ય કામ કયા ક્ષેત્રમાં છે?
એમનું સંશોધન ખાસ તો આધુનિક યહૂદી વિચારધારા પર છે, અને એનાથી પણ વધુ રસપ્રદ રીતે યહૂદી ઇતિહાસ પોતે કેવી રીતે લખાયો, કેવી રીતે સમજવામાં આવ્યો, એટલે કે હિસ્ટોરિયોગ્રાફી પર.
ઓ, એટલે ઇતિહાસનો પણ ઇતિહાસ.
હા, બરાબર. તેઓ ખાલી ઘટનાઓ નથી જોતા, પણ એ ઘટનાઓનું નિરૂપણ કેવી રીતે થયું, કોણે કર્યું, કયા હેતુથી કર્યું, એના ઊંડા અભ્યાસુ છે.
એટલે એમનો દ્રષ્ટિકોણ થોડો અલગ છે. હા, ખૂબ જ. કારણ કે તેઓ સમજે છે કે ઇતિહાસનો ઉપયોગ ઘણીવાર ઓળખ બનાવવા કે પછી પેલું રાજકીય હેતુઓ માટે પણ થતો હોય છે.
અચ્છા.
અને આ જ દ્રષ્ટિ એમને યહૂદી ઇતિહાસના જે આંતરિક તણાવો છે ને, જેમ કે પોતાના વતનની ઝંખના અને બહાર રહેવાની વાસ્તવિકતા, એ સમજવામાં બહુ મદદ કરે છે. અને એમની શૈલી પણ એવી છે કે જટિલ વાતોને સરળતાથી સમજાવી શકે.
તો પછી માયર્સનો મુખ્ય વિચાર શું છે? આટલા લાંબા ઇતિહાસને તેઓ કઈ રીતે જુએ છે? સામાન્ય રીતે તો એમ જ લાગે કે યહૂદી ઇતિહાસ એટલે દુઃખ અને અત્યાચારની જ વાત.
હા, એ જે લેક્રિમોસ કન્સેપ્શન કહેવાય છે ને, એટલે કે આંસુઓથી ભરેલી ધારણા, માયર્સ કહે છે કે ના, વાત એટલી સીધી નથી.
અને એવું પણ નથી કે બધું બસ ઇઝરાયલ રાજ્યની સ્થાપના માટે જ થયું.
બરાબર. એ કોઈ સીધી લીટી નથી. માયર્સની દલીલ બહુ રસપ્રદ છે. તેઓ કહે છે કે યહૂદી ઇતિહાસ એ તો ક્યારે ન સમાપ્ત થતી દલીલોની એક લાંબી શ્રેણી છે.
ક્યારે ન સમાપ્ત થતી દલીલો? એટલે
કે કેટલાક મૂળભૂત પ્રશ્નો, કેટલાક મૂળભૂત તણાવો છે જે આ ઇતિહાસને સતત ધબકતો રાખે છે.
જેમ કે
વતન અને વિદેશવાસ વચ્ચેનો સંબંધ, શક્તિ હોવી કે ન હોવી, ધાર્મિક જીવન જીવવું કે દુનિયવી, પોતાની અલગ ઓળખ રાખવી કે સમાજમાં ભળી જવું. માયર્સનું કહેવું છે કે આ તણાવો કોઈ નબળાઈ નથી, પણ એ જ યહૂદી સભ્યતાની જીવંતતા, એની ક્રિએટિવિટી, એની ટકી રહેવાની ક્ષમતા પાછળનું એન્જિન છે.
હો, આ તો બહુ ઊંડો વિચાર કહેવાય. એટલે કે આ તણાવો જ એની તાકાત છે.
બિલકુલ. એટલે માયર્સ આપણને ઘટનાઓની યાદી નથી આપતા, પણ એક વૈચારિક સાધન આપે છે, એક ટૂલ કિટ જેનાથી આપણે આ તાણાવાણાને સમજી શકીએ.
અને એમનો હેતુ એ છે કે યહૂદી ઇતિહાસને એક સર્જનાત્મક અનુકૂલનની, નવીનતાની વાર્તા તરીકે જોવામાં આવે.
હા, જેમાં આ સમુદાય આસપાસની દુનિયા સાથે સતત જોડાયેલો રહ્યો છે, સંવાદ કરતો રહ્યો છે અને બદલાતો રહ્યો છે. અલગતાની નહીં, પણ જોડાણની વાત છે.
ચાલો, તો આ જે મુખ્ય વિષયો માયર્સે ઉઠાવ્યા છે એમાં થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત ક્યાંથી કરે છે?
શરૂઆત કરે છે સમયની વિભાવનાથી. બહુ રસપ્રદ છે.
સમય કઈ રીતે?
તેઓ બે પ્રકારના સમયની વાત કરે છે. એક છે ઐતિહાસિક રેખીય સમય, એટલે કે ઘટનાઓનો ક્રમ, 1800 પછી 1900 પછી 2000, સીધી લીટી.
હા, જે આપણે સામાન્ય રીતે ઇતિહાસમાં ભણીએ છીએ.
અને બીજો છે ધાર્મિક ચક્રિય સમય.
ચક્રિય સમય એ શું છે?
જેમ કે દર અઠવાડિયે આવતો શબાત, આરામનો દિવસ, અથવા વાર્ષિક તહેવારો જેમ કે પાસ્ખા પર્વ, જે ઇજિપ્તમાંથી મળેલી આઝાદીની ઘટનાને દર વર્ષે ફરી યાદ કરાવે છે, ફરી જીવંત કરે છે.
અચ્છા, એટલે ભૂતકાળ વર્તમાનમાં પાછો આવતો રહે, વર્તુળ જેવું.
બરાબર. પરંપરાગત જીવનમાં આ ચક્રિય સમયનું મહત્ત્વ બહુ હતું. ઇતિહાસ જાણે સતત હાજર રહેતો હતો. પણ પછી આધુનિક યુગ આવ્યો.
હા, અને તેણે રેખીય સમય પર ભાર મૂક્યો. પ્રગતિ, વિકાસ, પરિવર્તન.
બિલકુલ. અને ઇતિહાસ લખવાની જે પ્રક્રિયા છે એ પોતે જ એક ઓળખનું યુદ્ધ મેદાન બની ગઈ. કોણ લખે છે, શું યાદ રાખવું, શું ભૂલવું, આ બધું મહત્ત્વનું બની ગયું.
સમય પછી બીજો મુદ્દો છે સ્થળનો, જગ્યા. આ પણ બહુ મોટો મુદ્દો છે યહૂદી ઇતિહાસમાં.
હા, અને અહીં માયડ સૌથી જાણીતા વિરોધાભાસ પર આવે છે. ઇઝરાયલની ભૂમિ એટલે કે વતન અને ડાયસ્પોરા એટલે કે વિદેશવાસ, એ બે વચ્ચેનો સંબંધ.
સામાન્ય રીતે તો ડાયસ્પોરાને નકારાત્મક જ જોવાય છે ને, દેશ નિકાલ, સજા.
હા, પણ માયડ્સ અહીં એક જુદી વાત કરે છે જે કદાચ થોડી વિવાદાસ્પદ પણ લાગે.
શું કહે છે તેઓ?
તેઓ કહે છે કે ડાયસ્પોરા માત્ર મજબૂરી કે દુઃખ નહોતું, પણ એ યહૂદી અસ્તિત્વનું એક મૂળભૂત અને અત્યંત સર્જનાત્મક સ્વરૂપ પણ હતું.
સર્જનાત્મક કઈ રીતે?
કારણ કે યહૂદી ધર્મના અને સંસ્કૃતિના ઘણા મહત્વના વિકાસ ડાયસ્પોરામાં થયા. દાખલા તરીકે પેલો બેબિલોનિયન તાલમુદ, બાઇબલ પછીનો સૌથી મહત્વનો ગ્રંથ ગણાય.
હા, સાંભળ્યું છે.
એ ક્યાં રચાયો? બેબિલોનમાં, ડાયસ્પોરામાં. સ્પેનમાં, પૂર્વ યુરોપમાં, મધ્ય પૂર્વમાં, બધે જ ડાયસ્પોરામાં યહૂદી જીવન ધબકતું હતું, વિકસતું હતું.
અને આ વતન વિદેશના તણાવમાંથી જ પછી આધુનિક ઝાયોનવાદ આવ્યો.
બરાબર. આધુનિક ઝાયોનવાદ એટલે કે ઇઝરાયેલની ભૂમિમાં યહૂદીઓ માટે સ્વતંત્ર દેશ બનાવવાની ચળવળ, એ આ પ્રાચીન તણાવનો એક જોરદાર જવાબ હતો. લોકોને ભૌતિક રીતે જમીન સાથે જોડવાનો પ્રયાસ.
પણ બધા એનાથી સંમત નહોતા.
ના, સિમોન ડુબનોવ જેવા ઇતિહાસકારો હતા જે માનતા હતા કે ડાયસ્પોરા જ યહૂદીઓ માટે વધુ યોગ્ય સ્થિતિ છે, જ્યાં તેઓ પોતાની સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખી શકે.
સમય અને સ્થળ પછી ત્રીજો મુદ્દો છે શક્તિ અથવા સત્તા.
હા, આ પણ જટિલ છે. સદીઓ સુધી ડાયસ્પોરામાં યહૂદીઓ લઘુમતી હતા, ઘણીવાર શાસકોની દયા પર. એટલે લાગે કે તેઓ હંમેશા શક્તિહીન જ હતા.
પણ માયર્સ કહે છે કે એવું નથી.
હા, તેઓ વધુ ઊંડાણથી જુએ છે. તેઓ કહે છે કે આ સંપૂર્ણ શક્તિહીનતા નહોતી. યહૂદી સમુદાયો પાસે પોતાના આંતરિક વહીવટ માટે સ્વશાસનની મજબૂત પરંપરા હતી, કહિલ્લા કહેવાતી.
કહિલ્લા?
હા, એ પોતાના સભ્યો પર કાયદાકીય સામાજિક નિયંત્રણ રાખતી, શાસકો સાથે વાટાઘાટો કરતી, પોતાના હિતો સાચવતી. એટલે કે એમની પાસે પોતાની એક સ્વાયત્તા હતી, ભલે મર્યાદિત હોય.
અને આધુનિક યુગમાં આ બદલાયું.
હા, જ્યારે યુરોપમાં રાષ્ટ્ર રાજ્યો બન્યા, નાગરિક સમાનતા આવી, ત્યારે યહૂદીઓને નાગરિક હક મળ્યા. પણ એના બદલામાં ઘણીવાર આ જૂની સામુદાયિક સ્વાયત્તતા છોડવી પડી.
એટલે સમાજમાં ભળ્યા પણ પોતાની અલગ સત્તા ગઈ,
કંઈક અંશે એમ કહી શકાય. અને ફરી પાછો ઝાયોનવાદ આવ્યો, જેણે કહ્યું કે ના, આપણે આપણી પોતાની રાજકીય સત્તા, આપણી સૈન્ય શક્તિ જોઈએ.
અને એના પોતાના પડકારો ઊભા થયા.
બિલકુલ. રાજ્ય સત્તા સાથે આવતી જવાબદારીઓ અને નૈતિક પ્રશ્નો જે આજે પણ ચાલુ છે.
હવે ચોથો મુદ્દો, ઈશ્વર, ધર્મ.
હા, જૂના જમાનામાં તો ઈશ્વર અને ધાર્મિક કાયદો, હલાખા, એ જીવનનું કેન્દ્ર હતા. રોજિંદા જીવનના દરેક પાસા એનાથી ચાલતા.
પણ પછી પેલો જ્ઞાનોદયનો યુગ આવ્યો, તર્ક, વિજ્ઞાન.
બરાબર. અને મુક્તિ એટલે ધર્મ સામે પડકાર ઊભો થયો. શું આધુનિક જગતમાં પરંપરાગત રીતે ધર્મ પાડી શકાય? શું એ જરૂરી છે? આના જવાબો જુદા જુદા આવ્યા. એટલે યહૂદી સમાજમાં અનેક પ્રવાહો શરૂ થયા.
કયા કયા?
કેટલાક લોકોએ રિફોર્મ ચળવળ શરૂ કરી, ધર્મને આધુનિક જીવન સાથે મેળવવાનો પ્રયાસ કર્યો, ઘણી પરંપરાઓ બદલી.
એની સામે
આવ્યા ઓર્થોડોક્સ, જેમણે કહ્યું કે ના, પરંપરા અને કાયદાનું કડકાઈથી પાલન કરવું જ જોઈએ.
અને વચગાળાના
હા, કન્ઝર્વેટિવ જેવા મધ્યમ માર્ગી પ્રવાહો પણ બન્યા. અને આ બધાથી અલગ ઘણા લોકો ધર્મથી દૂર ગયા. તેમણે સમાજવાદ, રાષ્ટ્રવાદ જેવી બિનસાંપ્રદાયિક વિચારધારાઓ અપનાવી.
એટલે યુદ્ધિષ્કે હિબ્રુમાં નવી સંસ્કૃતિ બનાવી.
હા, એક બિનસાંપ્રદાયિક યહૂદી ઓળખ ઊભી થઈ. એટલે ઈશ્વર અને પરંપરાનું સ્થાન શું એની ચર્ચા આજે પણ બહુ જોરમાં ચાલે છે.
અને છેલ્લો પાંચમો વિષય છે લોકો, સમુદાય, પીપલહુડ. એટલે કે યહૂદી કોણ છે?
સાંભળવામાં સાદો લાગે પણ આ સૌથી જટિલ પ્રશ્નોમાંનો એક છે.
પરંપરાગત વ્યાખ્યા શું હતી?
પરંપરાગત રીતે જો માતા યહૂદી હોય તો સંતાન યહૂદી ગણાય, માતૃવંશીય સિદ્ધાંત. અને બીજું, ધાર્મિક કાયદા, હલાખાનું પાલન.
પણ આધુનિકતાએ આને પડકાર્યું.
બિલકુલ. શું યહૂદી હોવું એ ખાલી ધર્મ છે કે પછી એ વંશીય જૂથ છે કે પછી રાષ્ટ્રીયતા છે ઇઝરાયલ સાથે જોડાયેલી કે પછી ખાલી એક સંસ્કૃતિ છે?
આના જવાબો તો અલગ અલગ જ હશે.
એકદમ. ઝાયોનવાદીઓ માટે યહૂદી એક રાષ્ટ્ર છે. બીજી બાજુ પૂર્વ યુરોપમાં બુંડ નામની ચળવળ હતી.
હા, તમે ઉલ્લેખ કર્યો હતો.
હા, એ લોકો યહૂદીઓને એક બિન સાંપ્રદાયિક યિદ્દિશ ભાષી રાષ્ટ્ર માનતા હતા, જે ડાયસ્પોરામાં જ રહે પણ સાંસ્કૃતિક સ્વાયત્તતા ભોગવે.
અને આ પ્રશ્નો આજે પણ ઊભા જ છે.
ચોક્કસ. ધર્મ પરિવર્તન કોણ કરી શકે? આંતરધર્મીય લગ્નોનું શું? ઇઝરાયલ અને ડાયસ્પોરા વચ્ચેનો સંબંધ? આ બધા મુદ્દે આજે પણ તીવ્ર મતભેદો અને દલીલો છે.
એટલે પેલી વાત સાચી પડી, ક્યારેય ન સમાપ્ત થતી દલીલ.
બરાબર. અને આ બધાની સાથે માયર્સ સતત અનુકૂલન અને નવીનતા પર ભાર મૂકે છે. એમના બીજા પુસ્તકમાં પણ આ કેન્દ્રમાં છે.
એમનો કહેવાનો મતલબ એ છે કે આ અલગતાનો ઇતિહાસ નથી.
ના, બિલકુલ નહીં. આ તો આસપાસના સમાજો સાથે સતત જોડાતા રહેવાનો, એમની પાસેથી લેવાનો, એમને આપવાનો અને બદલાતી પરિસ્થિતિમાં પોતાની જાતને નવેસરથી ઘડતા રહેવાનો ઇતિહાસ છે.
અને પડકારો આવે ત્યારે?
ત્યારે ઘણીવાર એ પડકારો જ અંદરથી નવીનતા લાવે છે. જેમ કે રોમનોએ મંદિર તોડી નાખ્યું, પછી રબ્બીની યહૂદી ધર્મનો વિકાસ થયો. આધુનિકતા આવી તો નવા ધાર્મિક અને બિનસાંપ્રદાયિક પ્રવાહો ઊભા થયા, ઓળખ મજબૂત બની.
ખરેખર આ બધી ચર્ચા ખૂબ રસપ્રદ રહી. આમાંથી મુખ્ય સંદેશા શું તારવી શકાય? માયર્સના વિશ્લેષણનો સાર શું?
મને લાગે છે પહેલો અને મુખ્ય સંદેશ એ જ છે કે ઇતિહાસ, ખાસ કરીને આ ઇતિહાસ, સીધી લીટી નથી. એ તો મૂળભૂત પ્રશ્નો પર ચાલતી સતત દલીલ છે. અને આ તણાવો, આ દલીલો એ નબળાઈ નથી,
પણ તાકાત છે, જીવંતતા છે.
હા. બીજું, ડાયસ્પોરા વિશેનો વિચાર, એને ખાલી નકારાત્મક રીતે ન જોતા એને એક સર્જનાત્મક જગ્યા તરીકે જોવી. આ આપણા પોતાના જે ડાયસ્પોરા સમુદાયો છે એમને સમજવામાં પણ મદદરૂપ થાય.
સાચી વાત. ત્રીજો મુદ્દો શક્તિ વિશેનો, કે કોઈ હંમેશા પીડિત નથી હોતું, કે હંમેશા શક્તિશાળી નથી હોતું.
હા, અને શક્તિ આવે ત્યારે એની સાથે જવાબદારી અને નૈતિક પ્રશ્નો પણ આવે છે. એ કોઈ પણ સમુદાય માટે સાચું છે.
અને ચોથો મુદ્દો ઓળખ વિશે, કે એ કેટલી પ્રવાહી છે, કેટલી વૈવિધ્યસભર છે, કોઈ એક ચોકઠામાં બંધાતી નથી.
જેમ આપણા ભારતમાં પણ આપણે જોઈએ છે ને, કેટલી બધી ઓળખો એક સાથે હોય છે.
બિલકુલ. અને પાંચમો મુદ્દો પેલો, અનુકૂલન અને નવીનતાનો, ટકી રહેવા માટે, વિકાસ પામવા માટે બદલાવ જરૂરી છે.
હા, અને બાહ્ય પડકારો ઘણીવાર આંતરિક પરિવર્તન માટે પ્રેરક બને છે.
આ વિચારો ખરેખર વિચારવા જેવા છે. આપણા રોજિંદા જીવનમાં આ સમજ કઈ રીતે કામ લાગી શકે?
જુઓ, એક તો એ કે કોઈ પણ જટિલ સમૂહને સમજવા માટે આ એક સારું માળખું આપે છે. આપણે ખાલી સારું ખરાબ એવા લેબલ લગાવવાને બદલે એની અંદરની ગૂંચવણો, વિવિધતા, તણાવો જોઈ શકીએ.
બીજું, મને લાગે છે કે આનાથી સંવાદ વધુ સારો થાય. જ્યારે આપણે ઇતિહાસ કે લઘુમતીઓના પ્રશ્નો પર વાત કરીએ ત્યારે ઉપર છેલ્લી વાતો કરવાને બદલે વધુ ઊંડાણથી વિચારી શકીએ.
હા. અને ત્રીજું, જે લોકો પોતે આવા લાંબા ઇતિહાસવાળા સમુદાયનો હિસ્સો છે તેમને પોતાની ઓળખ સમજવામાં મદદ મળે. એ સમજી શકે કે સમુદાયમાં મતભેદ હોવો, પ્રશ્નો પૂછવા એ ખરાબ નથી, એ તો જીવંત હોવાની નિશાની છે.
અને ચોથું, સ્થિતિસ્થાપકતા, રેઝિલિયન્સ. કેવી રીતે બદલાવ સાથે અનુકૂલન સાધીને ટકી રહેવું, વિકાસ કરવો, આ તો કોઈ પણ સંસ્થા, સમાજ કે દેશ માટે શીખવા જેવું છે.
હા. અને આસપાસના વાતાવરણ સાથેનું જોડાણ કેવી રીતે નવી શક્તિ આપી શકે એ પણ મહત્વનું છે.
આખી ચર્ચામાંથી તમારા માટે સૌથી રસપ્રદ શું રહ્યું?
મારા માટે પેલી ડાયાસ્પોરાને સકારાત્મક અને સર્જનાત્મક શક્તિ તરીકે જોવાની વાત, એ ખરેખર નવી દૃષ્ટિ આપે છે. અને બીજું કે ઓળખ સ્થિર નથી, એ સતત બનતી રહે છે, બદલાતી રહે છે. આ વિચાર બહુ મહત્વનો છે.
અને મને પેલી વાત ખૂબ સ્પર્શી ગઈ કે તણાવ અને દલીલ હંમેશા ખરાબ નથી હોતા. ઘણીવાર એ જ સમુદાયને જીવંત રાખે છે, આગળ વધારે છે. કદાચ જ્યારે દલીલો બંધ થઈ જાય ત્યારે જ પ્રગતિ અટકી જતી હશે.
આપણે શ્રોતાઓ માટે એક વિચાર મૂકી શકીએ. જો આપણે ઇતિહાસને એક બંધ ફાઇલ તરીકે નહીં પણ એક ચાલુ, ક્યારે ન સમાપ્ત થતી દલીલ તરીકે જોઈએ, તો આપણા પોતાના ભૂતકાળ અને ભવિષ્યને જોવાની રીતમાં શું ફરક પડી શકે?
હા, અને એ પણ વિચારવા જેવું કે જ્યારે કોઈ સમુદાય પોતાની અંદર જ સંવાદ અને દલીલ કરવાનું બંધ કરી દે ત્યારે શું થાય?
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.